ओंकारबिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अरिहन्तो मंगलं नित्यं सिद्धां जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं मंगलं। भगवान वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलं। अज्ञानतिमिरांधानां ज्ञानांजनशलाकया चक्षुर्मीलितं येन तस्मै श्री गुरवे महादेव्या कोक्षिरत्नं शब्दजेतरवात्मजं राजचंद्र महं वंदे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकं।
श्रीमद राजचंद्र ज्ञान मंदिर राजकोट, रविवार तारीख 22 मार्च 2009। श्रीमद राजचंद्र वचनामृत जी क्रमवार पत्र स्वाध्याय पत्रांक 513। मोहमयी श्रावण शुद्ध 11 रविवार 1950। श्री सूर्यपुर स्थित सत्संग योग्य श्री ललूजी प्रत्ये विनंती के बे पत्र प्राप्त थया छे। पत्र भाव समाधि छे। योग वासिष्ठ आदि ग्रंथों वाँचवा विचारवामां बीजी अड़चण नथी। अमे आगळ लख्युं हतुं के उपदेश ग्रंथ समझी एवा ग्रंथ विचारवाथी जीवने गुण प्राप्त छे। घणुं करी तेवा ग्रंथों वैराग्य अने उपशम ने अर्थे छे। सिद्धांत ज्ञान सत्पुरुष थी जाणवा योग्य जाणीने जीव मां सरळता निर्हुंता आदि गुणों उद्भव थवाने अर्थे योग वासिष्ठ उत्तराध्ययन सूत्र कृतांग आदि विचारवामां अड़चण नथी एटली स्मृति राखजो। मुनिश्री उपरनो पत्र छे। આગળના પત્રમાં ઉલ્લેખ હતો યોગ વાસિષ્ઠ આદિ ગ્રંથોનું વિચારવાનું, અને એ ગ્રંથ વિચારવામાં કૃપાળુદેવ સ્મરણ આપે છે કે અમે આગળ લખ્યું હતું કે આ બધા ગ્રંથો ઉપદેશ ગ્રંથ સમજીને વિચારવાથી જીવને ગુણ પ્રગટે છે। બહુ રહસ્યમય વાત અહીંયા છે કે ઉપદેશ ગ્રંથ વાંચવા વિચારવાથી જીવમાં ગુણો પ્રગટે છે। કેવળ સિદ્ધાંત ગ્રંથો વાંચે ગુણ વિના તો અહંકાર માન મદ એ બધું પ્રગટે, વાક ચાતુર્ય બીજું કઈ ન થાય, જીવની દશા ન બદલાય। જ્યાં સુધી જીવની અંદર વૈરાગ્ય અને ઉપશમનું જોર ન આવે, જ્યાં સુધી પરમાર્થને પાત્ર ગુણો સર્જન ન થાય, એની અંદરના જે ગુણો છે કે સરળતા નિરહુંતા આદિ, આ કેવળ સિદ્ધાંતની વાત કરનારામાં આ વસ્તુ દુર્લભ છે। એટલો બધો આગ્રહ હોય, મતાગ્રહ હોય, કદાગ્રહ હોય, વસ્તુને સમજવા માટેની જે સરળતા જોઈએ, જે મતાર્થી પણાના લક્ષણો પરમ કૃપાળુ દેવે આત્મસિદ્ધિ શાસ્ત્ર જેવામાં દાખલ કર્યા છે, કે ભાઈ નહીં થાય, આત્માર્થ નહીં થાય જ્યાં સુધી આ મતાર્થનું કોઈ પણ પ્રકારે જોર હશે. માટે વારંવાર ભલામણ કરીશ કે તમે ઉપદેશ આદિ ગ્રંથો વાંચીને જીવની અંદર ગુણો પ્રગટાવો, પરમાર્થને યોગ્ય, પરમાર્થની યાત્રાને યોગ્ય, પરમાર્થની સાધનાને યોગ્ય. ગુણો જોઈએ, ભૂમિકા વિના સાધના કેવી રીતે થશે? સાધકની ભૂમિકામાં આવવા માટે, આત્માર્થીની ભૂમિકામાં આવવા માટે, જિજ્ઞાસુની ભૂમિકામાં આવવા માટે, મુમુક્ષુની ભૂમિકામાં આવવા માટે ગુણો પ્રથમ જરૂરી છે. આત્મસિદ્ધિમાં કયા ગુણોની વાત મૂકી કે કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. પહેલી આવશ્યકતા આત્માર્થ, પછી ભૂમિકાની. એ જ રીતે છ પદ આત્માના સમજી લીધા પછી પણ હવે એની સાધનામાં પ્રવેશ કરવા માટે એ આત્માની સિદ્ધિની પ્રાપ્તિના ઉપાય અર્થે શિષ્ય જો પ્રવેશ કરવાનો હશે તો કહ્યું કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ અંતર દયા, તે કહીએ જિજ્ઞાસ. તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ. તે જિજ્ઞાસુ જે ગુણથી યુક્ત છે તે. એટલી બધી સ્પષ્ટતા સરળતાથી મૂકી છે. નહીં કશાય ઉપશાંતતા, નહીં અંતર વૈરાગ્ય, સરળપણું, ના મધ્યસ્થતા. એ મતાર્થી દુર્ભાગ્ય, એ મતાર્થીનું દુર્ભાગ્ય કહ્યું છે અને અનધિકારીપણું કહ્યું છે. અનધિકારીપણું હોવાને કારણે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તત્વની સાધના તે કરી શકશે નહીં. એટલે છેલ્લે આત્મસિદ્ધિમાં કહ્યું કે દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ હોય મુમુક્ષુ ઘટ વિશે એ સદાય સુજાગ્ય. હંમેશને માટે આ ગુણો બહુ જ સારા પ્રમાણની અંદર ઉત્કૃષ્ટ રીતે જાગતા હોવા જોઈએ. સુસુપ્ત નહીં, આત્મા સુસુપ્ત હોય, ગુણ સુસુપ્ત નહીં રહે. આત્માને જાગૃત કરવો હશે તો પેલા ગુણોની જાગૃતિ એની પૂર્વ ભૂમિકા છે. બહુ વ્યવસ્થિત રીતે વાત મૂકીને આવા ગ્રંથો જે છે ઉપદેશના, એ ઉપદેશ ગ્રંથો વિચારવાથી જીવને ગુણ પ્રગટે છે. કેટલીક વાર ગુણના ઉપાસના વિના આપણી અધીરતા સાધનામાં પ્રવેશ કરવાની આપણને ક્યાંય ના રહેવા દેતા નથી. ન સિદ્ધાંતનું તત્વ પ્રાપ્ત થાય છે, ન જીવની ભવિતવ્યતા કેળવાય છે. એટલે અહીંયા કહે છે કે સિદ્ધાંત જ્ઞાન તો સત્પુરુષથી જાણજો, મળશે. જીવની પાત્રતા થાય તો સત્પુરુષની પ્રાપ્તિ થયા વિના રહે નહીં એવો પરમાર્થ માર્ગનો અગમ નિગમનો ન ખ્યાલમાં આવે, ન સમજી શકાય એવો એ સિદ્ધાંત છે. નિમિત્ત નૈમિત કાદી યોગ, એનું કથન જ્ઞાનીઓ એ રીતે કર્યું છે કે જીવ બિલકુલ યોગ્ય છે, તૈયાર છે, પણ સંસારમાં રખડે છે કારણ કે કોઈ એને સત્પુરુષ મળતા નથી એવો દાખલો એક પણ નથી. પણ અનંત સત્પુરુષો હોવા છતાં જીવ રખડે છે એનો આખો ઇતિહાસ છે. માત્ર સત્પુરુષનું હોવું પર્યાપ્ત નથી, સત્પુરુષનો યોગ થવો એ પણ પર્યાપ્ત નથી, સત્પુરુષનું ઓળખાણ થવું અને એ ગુણ સંપન્ન જીવ સિવાય સત્પુરુષનું ઓળખાણ થઈ શકવું સંભવિત નથી. મહાત્માને ઓળખવા માટે મુમુક્ષુતા ઉપલબ્ધ કર્યા વિના બીજો કોઈ શોર્ટકટ નથી. ડિગ્રીથી મહાત્મા નહીં ઓળખાય, બાહ્ય વેશથી નહીં ઓળખાય, બાહ્ય ક્રિયાકાંડથી નહીં ઓળખાય. મહાત્માને ઓળખવા માટે એમની આંતરિક અલૌકિક દશાનું દર્શન કરતા આવડવું જોઈએ અને એ દર્શન કરવામાં આ સામાન્ય નેત્ર ચર્મચક્ષુ કામ નહીં આવે. એને માટે મુમુક્ષુતાના નેત્રો જોશે કે જે જગતની સર્વ પ્રકારની મોહાશક્તિથી મુંજાયો છે અને જેની એકમાત્ર આત્મકલ્યાણ આત્મહિત એ જ જેનો નિશ્ચય છે, એ જ જેના જીવનનું લક્ષ્ય છે, આવી તત્પરતા ઝૂરણા જેના જીવનમાં જાગી છે, તડપણ જાગી છે, તમન્ના જાગી છે, એ જ વ્યક્તિ સદગુરુને ઓળખી લે છે. અને ઓળખા પછી જીવન પરિવર્તનની પ્રક્રિયા શરૂ થાય છે. પણ ઓળખવા માટેની ભૂમિકા એ મુમુક્ષુની ભૂમિકા, આત્માર્થની ભૂમિકા, જિજ્ઞાસુની ભૂમિકા. એ ભૂમિકાની અંદર એની પોતાની ગુણસભર અવસ્થા અને એના મુખ્ય અંગ વૈરાગ્ય અને ઉપશમ. જેના જીવનમાં વૈરાગ્ય જાગ્યો નથી, એ ગમે તેટલી સિદ્ધાંતની વાત સાંભળે, બોલે, કહે અને કરે, શું પડશે? જેના જીવનમાં ઉપશમ જાગ્યો નથી, આ બે પાયાના ગુણો કયા છે? એટલે કૃપાનુદેવ તો એક સૂત્રના રૂપની અંદર જો સમજી શકાય તો વાત બહુ સરળ મૂકી. ત્યાગ વિરાગ ને ચેતમાં થાય ને તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. ભાઈ, ચિત્તની શુદ્ધિ જોશે, ચિત્તની નિર્મળતા જોશે, ત્યાગ અને વૈરાગ્ય એની અવસ્થાના લક્ષણો છે. અભ્યંતર વિરક્તિ જાગે, સંસાર પ્રત્યે ઉદાસીનતા જાગે, સંગ પ્રસંગ પ્રત્યેની ઉદાસીનતા જાગે, ત્યારે જ આત્માને પ્રાપ્ત કરવાનું ઔચિત્ય જીવની અંદર પ્રગટે. સિદ્ધાંત જ્ઞાન સત્પુરુષથી જાણવા યોગ્ય જાણીને જીવમાં સરળતા નિરંતર આદિ ગુણો ઉદ્ભવ થવાને અર્થે યોગ વાશિષ્ઠ ઉત્તરાધ્યાય સૂત્ર કૃતાંગ આદિ વિચારવામાં અડચણ નથી એટલી સ્મૃતિ રાખજો. સિદ્ધાંત જ્ઞાન મળી જશે, પણ એ સિદ્ધાંત જ્ઞાન આપવા વાળાનો ભેટો થાય ત્યાં સુધીમાં જીવ પોતાની મેળે પોતાની ભવિતવ્યતા ઉભી કરી શકે કે નહીં, પોતે પોતાના પુરુષાર્થે કઈ કરી શકે કે નહીં, એવી ખોટી કલ્પના છે કે સદગુરુ નથી મળ્યા ત્યાં સુધી કઈ ન થાય. આ માન્યતા કુગુરુએ એવી દ્રઢ કરાવી, એવી દ્રઢ કરાવી. ભાઈ કે છે કે એ ત્યારે મળશે સિદ્ધાંત જ્ઞાન સદગુરુ પણ, ત્યાર પહેલા એનાથી મળવા યોગ્ય જાણીને જીવમાં સરળતા નિરંતર આદિ ગુણો ઉદ્ભવ થવાના જીવની ભૂમિકા પણ ઉભી કરે. અહીંયા તો પાછો જવાબ દે કે મોક્ષ તો સદગુરુ થી જ ઉત્પન્ન થશે. વાહ, બહુ સારું. ભાઈ, તને જીવન ઉપર જો સંસાર ઉપર વૈરાગ્ય નહીં હોય તો ગુરુ શું કરવાનું? તારી જો ઉદાસીનતા ન હોય તો એ શું કરશે? ઉપદેશ ગ્રંથો, ઉપદેશ વાણી અને જીવનો પોતાનો ત્યાં પુરુષાર્થ છે, વજન ત્યાં છે. મુમુક્ષુતા પોતે પ્રગટ કરે છે, પાત્રતા પોતે પ્રગટ કરે છે. આ પુરુષાર્થ પોતાથી શરૂ થાય છે અને શરૂ ત્યારથી થાય છે કે જ્યારે એને જગતની અંદર એનું જેને કહીએ થાક લાગે છે, સંસારનો, સંસારના તાપ લાગે છે, એને લાગે છે કે આ સુખનો માર્ગ નથી, આ જીવન વાસ્તવિક નથી, આ જીવન મરણ મૃત્યુ જન્મ ચક્કર ભવચક્ર આ ગતિનું પરિભ્રમણ આવાગમન જરૂર આવી વિચારણા જેના જીવનમાં ઉત્પન્ન થાય છે, એને લાગે છે કે આ સુખી થવાનો માર્ગ નથી, આ સુખનો માર્ગ નથી, આ મારું સ્વાભાવિક જીવન નથી, આવી વિચારણા પોતામાં ઉત્પન્ન થાય છે. આ મુંજન છે, અનંત કાળનું આ મુંજન જેને ટાળવું છે, જેના જીવનની અંદર આવી પ્રકારની ઝૂરણા જાગે છે, તમન્ના જાગે છે, લય જાગે છે, આ એના પ્રાથમિક લક્ષણો છે. અને એ મુમુક્ષુતાના લક્ષણો કે જગતની મોહાશક્તિથી જે મુંજાય છે, જે મુંજાણો નથી એ માર્ગની શોધ શું કરશે? જેને જગત પ્રત્યે હજુ રંગ છે, રાગ છે, રસ છે, રુચિ છે, એને સત્પુરુષ શું કરવાના હતા? કોઈ કોઈ અવસ્થા જ જીવની એવી હોય છે કે જેમાં બાકીના જગતના પરિબળો નિરૂપાય હોય છે. એક મુનિશ્રીના સંબંધમાં કૃપાળુ દેવ લખ્યું છે, સુભાષભાઈ ને લખ્યું છે બહુ કરુણાથી, કે તમે ચિંતા છોડી દો એના કલ્યાણની, સાક્ષાત તીર્થંકર નું વાક્ય હવે એને ભરું કરી શકે એવી એની અવસ્થા નથી, એવી એની દશા નથી. એવી પ્રવૃત્તિમાં પડ્યા છે, એવી વિચારણામાં ચાલે છે કે હવે એને સાક્ષાત વિતરાગ નો બોધ પણ ઉપકારી થઈ શકે નહીં, એવી એની સ્થિતિ છે. તો ત્યાં બોધની ઉણપ નથી, બોધની ખામી નથી, પણ જે જીલનાર છે, જે વિચારનાર છે, એ જીવની પાત્રતા નથી. વિપરીતતા છે, વિપર્યયપણું છે. વેદાંત અને જીન સિદ્ધાંત એ બેમાં કેટલાક પ્રકારે ભેદ છે. વેદાંત એક બ્રહ્મ સ્વરૂપે સર્વસ્થિતિ કહે છે, જીનાગમમાં તેથી બીજો પ્રકાર કયો છે? પ્રશ્ન મુકાયા છે, મુનિશ્રી છે, એના પ્રશ્નો કયા હતા ખ્યાલ નથી, પણ જવાબ ઉપરથી વેદાંત અને જીન સિદ્ધાંતની અંદરના ભેદની વાત છે. વેદાંત કે છે એક બ્રહ્મ આખા જગતની અંદર વિરસી રહ્યો છે, અને એ બ્રહ્મએ આ બધા અંશો, આ બધા જીવ છે, એના અંશ છે, પૂર્ણ અંશ અને અંશીનો સંબંધ છે. જીવ અને ઈશ્વર વિશે, ઈશ્વરે જીવોનું નિર્માણ સર્જન કર્યું છે વગેરે વગેરે. એટલે બ્રહ્મ સ્વરૂપે આખા જગતની અંદર સચરાચરમાં એ પરમાત્મા સ્વયં વિલસી રહ્યો છે, આપણે તો એના અંશ માત્ર છીએ. એટલે અનેક પ્રકારની પછી એક મૂળ સિદ્ધાંત આવે, એટલે એ સિદ્ધાંતને આનુષાંગિક બધી ઉપ સિદ્ધાંતો શરૂ થાય, કે તો પછી એ જ બધું કરે છે, એ જ બધું કરાવે છે, સુખ દુઃખ નો કરતા પણ એ જ છે, અને આપણા જીવનની અનુકૂળતા પ્રતિકૂળતા આપનાર પણ એ જ છે, એની કૃપા અને એના અનુગ્રહથી જ બધું ચાલે છે. અનેક પ્રકારની આવી લોજિકલ કોરોલરી જેને કહીએ, કે એક વાત તમે માનો એટલે એની સાથે સંબંધિત બધી જ વાતની અંદર તમારે સતોસત ચાલવું જ પડે, કારણ કે મૂળ વાત જ જે છે એ મૂળ વાત એ પ્રકારની છે કે આપણું તો કોઈ અસ્તિત્વ છે જ નહીં. પરમાત્મા છે, એક બ્રહ્મ છે. અહીંયા તો વાત એક છે, બ્રહ્મ એક નથી, પ્રત્યેક જીવ બ્રહ્મ છે, પ્રત્યેક જીવ પરબ્રહ્મ છે, સર્વ જીવ છે સિદ્ધ સમ, પ્રત્યેક આત્મા સિદ્ધ થવાને સર્જાયેલો છે. સિદ્ધત્વ એના અસ્તિત્વનું એક રૂપ છે જે એનાથી ભિન્ન નથી. જીવત્વ અને સિદ્ધત્વ એક જ છે, જીવત્વ એ આવૃત છે, સિદ્ધત્વ એ અનાવૃત છે. કર્મથી આબદ્ધ આત્મતત્વ એ જીવત્વ છે, પ્રાણ ધારણ કરીને જે જીવે છે, જન્મ મરણની અંદર જે ગતિ કરે છે, આવાગમન જેનું થયા કરે છે, આ જીવત્વ છે. અને સિદ્ધત્વ એ બધી જ અવસ્થાથી, સર્વ કર્મથી સર્વથા મુક્ત થઈને પોતાના સહજ અને સ્વાભાવિક સ્વરૂપને જે પામી અને સાદી અનંત અનંત સમાધિ સુખમાં, એવું સ્થિર સમાધિ સુખની અંદર જે સ્થિત થાય છે તે સિદ્ધત્વ છે. પણ એ સિદ્ધત્વ જીવત્વથી જુદું નથી. એટલે કહ્યું કે એક બ્રહ્મ રૂપે સર્વસ્થિતિ કહે છે, જીનાગમમાં તેથી બીજો પ્રકાર કહ્યો છે. જીનાગમની અંદર વાત મૂકી છે કે પ્રત્યેક આત્મદ્રવ્ય પરિપૂર્ણ છે, સ્વયં પૂર્ણ છે, પોતે જ પોતાના કર્મોથી અપૂર્ણતામાં જીવી રહ્યો છે, પરંતુ પોતે જ પોતાની પૂર્ણતાને પ્રાપ્ત કરી શકે છે. પોતે જ પૂર્ણ સમાધિ સુખનું એ સાધન પોતે જ છે, એ પ્રાપ્ત થઈ શકે છે, એનો ઉપાય છે. પરિભ્રમણનું પણ કારણ છે અને મોક્ષનો ઉપાય છે. વસ્તુને બરોબર સમજીએ, આત્મા છે એ નિત્ય છે, પણ એનું પરિભ્રમણ છે, એના કારણ છે, એનું કરતા પણ એનો ભોગતા પણ એ મોક્ષરૂપ છે, માત્ર નિત્ય છે એવું નથી, અને મોક્ષરૂપનો ઉપાય છે. એ ઉપાય કરવાથી પરિભ્રમણના કારણો સમાપ્ત થાય છે. એ પરિભ્રમણના કારણોનો અંત આવે છે. અને વિજ્ઞાન કહે છે કે કારણ ન આપો તો કોઈ કાર્ય બની શકે નહીં. આ વિજ્ઞાન છે, આ વિતરણનું વિજ્ઞાન છે કે જો જીવને કર્મના કર્તાપણાનું ને ભોગતાપણાનું કારણ જો ટળી જાય તો જીવ પોતાની સ્વાભાવિક સ્થિતિને પ્રાપ્ત કરે મોક્ષ. અને એનો ઉપાય છે શું છે કે જેથી જીવનું કર્તાપણ અને જીવનું ભોગતાપણ ટળી શકે છે. ત્રીજું પદ અને ચોથું પદ, કર્મનું કર્તાપણ અને કર્મનું ભોગતાપણ તે ટાળી શકાય એવું છે, તે ટળી શકે છે. એ ટળી શકવા માટે ઉપાય છે. છઠ્ઠું પદ ઉપાય છે, અને એ ઉપાય એને સુધર્મ કહ્યો છે પ્રભુએ. તો વેદાંત અને જીન તાત્વિક દ્રષ્ટિએ સૈદ્ધાંતિક દ્રષ્ટિએ થોડો ભેદ આવે છે. એક બ્રહ્મની વાત અને અનંત બ્રહ્મની વાત ત્યાં થોડો ભેદ પડે છે. પ્રત્યેક આત્માને એનું સ્વતંત્ર અસ્તિત્વ છે, અનુત્પન્ન છે, અવિનાશી છે. એટલે ક્યાંય પછી મળવામાં જ્યોતિમાં જ્યોતિ મળી ગઈ, સિંધુમાં બિંદુ મળી ગયું, એ મળી જવાની વાત રહેતી નથી, અસ્તિત્વ સમાપ્ત થતું નથી. અસ્તિત્વ સમાપ્ત થાય તો અનંત સમાધિ સુખનો ભોગતા કોણ, એનો વેદક કોણ? અને જો એ વેદક પોતે ન રહેવાનો હોય તો એવી મજૂરી કરવાની જરૂર શું? વાતને બરોબર સમજવી પડે. આ સૂક્ષ્મ વાત છે. આ દ્રવ્યનું જે દર્શન પૂર્ણ મિત્રાઓએ જે કર્યું છે, સર્વજ્ઞે જે કર્યું છે, અને પછી એને જે પ્રરૂપિત કર્યું છે, શ્યાદવાદની શૈલીમાં કર્યું છે, અને પૂર્ણ રીતે ન્યાયયુક્ત શૈલીમાં કર્યું છે. ન્યાયથી વિચારો. જ્યારે જ્યારે જ્ઞાનીઓ કોઈ વાત સમજવાની વાત કરી છે ત્યારે તર્કથી સમજવાની વાત અહીંયા નથી. ન્યાયથી વિચારો, ન્યાય શું છે? અને એ વાત ભાવના ભોજમાં કૃપાળુદેવે સરસ કહ્યું, ઉઘાડ ન્યાય નેત્ર ને નિહાળ રે નિહાળ. તો તારે ન્યાયના નેત્ર ને ઉઘાડ, ન્યાયમાં વિવેક જોઈએ, તર્કમાં જરૂરી નથી. તર્કમાં અવરચંડાઈ પણ ચાલે, બુદ્ધિની વિકૃતિ પણ ચાલે. જેને તર્કથી જ બધું ચાલવું છે એને વિતંડાવાદ પણ વાંધો નથી, ન્યાયમાં ન ચાલે. ન્યાયાધીશ તાર્કિક ન હોવો જોઈએ, ન્યાયાધીશ બુદ્ધિમાન હોવો જોઈએ, પ્રજ્ઞાવાન હોવો જોઈએ. ન્યાયમાં પ્રજ્ઞા જોઈએ. પ્રજ્ઞાના જોરથી જગતના જીવોને ન્યાય આપી શકાય, ન્યાય મળી શકે, ન્યાયના સિદ્ધાંત સમજી શકાય. તર્કથી ન સમજાય. તર્ક કુતર્ક, એટલે કૃપાળુદેવ કહે છે કે કુતર્કથી કહો તો આખા જૈન દર્શનને તોડી નાખો. અને એ જ જગતગુરુ શંકરાચાર્ય આવા જબરદસ્ત તર્કના અધિષ્ઠાતા, એ પણ એના વિવેક ચૂડામણી નામના ગ્રંથમાં છેલ્લો ગ્રંથ છે એને લખ્યું કે એ નિશ્ચય આવે છે કે તર્કથી તત્વ પામી શકાતું નથી. કેટલી બધી તર્કબદ્ધ વાત કરે છે, શું બોલ્યું? લોજિક. એનાથી તત્વ પામી ન શકાય. હા, મનોરંજન થઈ શકે, તાત્કાલિક સમાધાન મળી શકે, અહોને આહા થઈ શકે, વિવેક ન જાગે જીવને. આ માર્ગ વિવેકનો છે, પ્રજ્ઞાનો છે. જીવની પ્રજ્ઞાને વિકસિત કરવી છે. તર્ક બુદ્ધિ એ તો વિકૃતિ છે, બુદ્ધિની એ જાગૃત નથી કરી, એને સમાવવી છે. નહીં તો એ તો વિતર્કમાં ચડી જાય તો તરંગમાં, જેમ કહ્યું કે ધ્યાનમાં પણ ગમ વિના ધ્યાન તરંગરૂપ થઈ પડે. કારણ કે ત્યાં જોર તર્કનું કામ કરે, પ્રજ્ઞાનું કામ ન કરે. અહીંયા કહે છે કે જીના ગમમાં તેથી બીજો પ્રકાર કયો છે? આગળ સમયસાર વાંચતા પણ, સમયસાર વાંચતા પણ કેટલાક જીવોને એક બ્રહ્મની માન્યતારૂપ સિદ્ધાંત થઈ જાય છે. કેવળ નિશ્ચય નહીંનું શાસ્ત્ર, એક વાત એકાંતે એની પકડ અને એક જ દ્રષ્ટિકોણથી એક તત્વને સમજવાની, બરાબર છે કે તત્વને સમજવા માટે એ પ્રકારની પોઈન્ટેડ દ્રષ્ટિ એટલે કે લક્ષ્ય ભેદી હોવી જોઈએ, પણ એની વિચારણામાં સમગ્ર ત્યાજવાદ હોવો જોઈએ, એને સમજવામાં સમગ્ર અનેકાંત હોવો જોઈએ. પણ કેવળ જે આ પ્રકારનો નિશ્ચયનો ગ્રંથ પકડીને બેસે, નિશ્ચયની વાત પકડીને બેસે અને એ આધાર ઉપર એ તર્ક ઉપર ચાલે, સમયસર વાંચતા પણ કેટલાક જીવોને એક બ્રહ્મની માન્યતારૂપ સિદ્ધાંત થઈ જાય છે. એક બ્રહ્મ, આ બધા જીવો જુદા જુદા નથી, બધા એક જ છે, એક જ એનું સ્વરૂપ છે, એમાં ક્યાંય કથનચિત એને ભેદ ન લાગે. કારણ કે નિશ્ચયથી બધું એક લાગે, પણ જીવોની પર્યાયિક સ્થિતિ વિભિન્ન છે, સમજવી પડે. ત્યાં સુધી પુરુષાર્થ કોણ કરે, તો એકના પુરુષાર્થમાં બધાનો પુરુષાર્થ આવી ગયો નહીં. પ્રત્યેક જીવને પોતાની મુક્તિનો માર્ગ જાતે કંડારવો પડે છે, એને પોતાનું સમાધિ સ્વરૂપ પોતાને પ્રાપ્ત કરવું પડે છે, એવી માન્યતા થઈ જાય છે. સિદ્ધાંતનો વિચાર, આ સૈદ્ધાંતિક ગ્રંથ છે, પણ સિદ્ધાંતનો વિચાર ક્યારે થઈ શકે? સરસ શબ્દ મૂક્યો છે, સિદ્ધાંતનો વિચાર ઘણા સત્સંગથી તથા વૈરાગ્ય અને ઉપશમનું બળ વિશેષપણે વધ્યા પછી કર્તવ્ય છે, કર્તવ્ય છે. સિદ્ધાંતનો વિચાર પણ વૈરાગ્ય અને ઉપશમનું બળ ન હોય તો કર્તવ્ય નથી. બહુ ઉત્કૃષ્ટ વાતો વાંચવી હોય તો ઉત્કૃષ્ટ ભૂમિકા જોશે, અને એ ભૂમિકા અધ્યાત્મની ભૂમિકા વૈરાગ્ય છે, એમાં ભોગની ભૂમિકા ન ચાલે. ભોગની ભૂમિકામાં ખૂબ આગળ છે, સંસારની માયામાં રચ્યો પચ્યો છે, વિષયોના રંગ રાગની અંદર ડૂબેલો છે, અને એને સિદ્ધાંતનું પુસ્તક કોઈ આપો, મોટો ઇન્ટેલિજન્ટ છે દુનિયાની અંદર, એને ગમે તેટલી પુસ્તક આપો, એમાંથી એને કઈ પરિણતિ થવાની કોઈ સંભાવના નથી, કારણ આધાર નથી. આધાર એ સિદ્ધાંત જ્ઞાનને સમજવાની. અમે ગમે તેટલા દુનિયાના કાયદા સમજી શકીએ, વિજ્ઞાનના નિયમો સમજી શકીએ, અર્થશાસ્ત્રના સમજી શકીએ, ખગોળશાસ્ત્રના સમજી શકીએ, ક્યારે ગ્રહણ થશે, ક્યારે છૂટશે, ક્યારે પૃથ્વીનો પ્રલય થશે, ક્યારે વાયુમંડળ આમ થશે, બધા જ તમે શાસ્ત્રો જાણનારા હોય એ કોઈ એમ કે લાવો ને આધ્યાત્મિક તમારું બેસ્ટ કયું છે, લાવો. હવે આમાં આત્મા પાત્માને શું વાત કરો છો હિન્દુસ્તાનની અંદર, તમે લાવો તમારો એકાદો ગ્રંથ અમે વાંચીએ. આવો ગમે તેટલો નોબેલ પ્રાઇઝ વિનર હોય ને, અને એને આપણે એક અધ્યાત્મનો ગ્રંથ આપીએ, એનું અર્થ ભાવનગી કરી શકે ખરો? નિશ્ચિત જે રંગરાગમાં છે, મોહ વ્યાપારમાં છે, એને આવું અધ્યાત્મનો શ્રેષ્ઠ ગ્રંથ, સિદ્ધાંતનો એવો ગ્રંથ હાથમાં આવે, અને આમાં શું છે, લેટર શબ્દો છે વાંચવાનો છે અને અર્થ સમજવાનો છે, તો શબ્દો વાંચીને વાત પકડાય નહીં? કૃપાળુ દેવ આ દ્રષ્ટિ આપે છે આપણને કે સિદ્ધાંતનો વિચાર જયારે કરવાની જીવની ઈચ્છા થાય ત્યારે ગ્રંથ ઉત્કૃષ્ટ મેળવ્યો છે, વિચાર કરવા પહેલા વાંચનાર ઉત્કૃષ્ટ થયો છે કે નહીં વિચાર કર. સિદ્ધાંતનો વિચાર ઘણા સત્સંગથી તથા વૈરાગ્ય અને ઉપશમનું બળ વિશેષપણે વધ્યા પછી કર્તવ્ય છે. આજે આપણે જૈન દર્શનને એટલું બધું સસ્તું બનાવી દે અને બસ બધી મોટી મોટી વાતો પકડી અને અનેક જગ્યાએ કોઈ પ્રવચન આપવામાં એમ સમજે કે ઊંચી ઊંચી વાત કરે તો મોટા કહેવાશું, કોઈ એવા પંથ એવા સંપ્રદાય ચલાવે બસ વાતો ગમારું તંત્ર આવું ચાલે, ભાઈ અમે સિદ્ધાંતનું જ બધું અહીંયા અમે અનુલોકન ને અનુશીલન કરી રહ્યા છીએ. જીવનના કઈ ઠેકાણા નથી, વૈરાગ્ય અને ઉપશમનો અંશ પણ જાગતો નથી, એને માટે તેની દ્રષ્ટિ પણ નથી. સત્સંગનો તદ્દન અભાવ છે, સત્સંગમાંથી ગુરુગમ મળે છે. વસ્તુનું અર્થઘટન કેમ કરવું, કયા શબ્દો જ્યારે જ્ઞાની પુરુષે વાપર્યા હોય ત્યારે એની કઈ વિભાવના આપણે સમજવી, કેવા દ્રષ્ટિકોણથી સમજવી, આવો વિવેક જીવને સત્સંગમાંથી પ્રાપ્ત થાય છે. જો એ શાસ્ત્રો આવા સત્સંગ સદપુરુષ સદજ્ઞાની એના મુખેથી સાંભળ્યા ન હોય, એનું અર્થઘટન સમજ્યો ન હોય, તો પોતે સ્વમતે કલ્પના એ તો એની અંદર સ્વચ્છંદમાં તણાઈ જાય. માટે સત્સંગ એનો આધાર છે. સત્સંગથી પરમાર્થના વિષયને વિચારવાની જીવમાં એક ચાવી હાથમાં આવે છે.
પાવે નહીં ગુરુ ગમ બિના
ભાઈ, અનાદિકાળની રીત જે છે તું પેલા સમજી લે. જ્ઞાની પુરુષો અનંત કરુણા કરી રહે છે કે તારી પાસે ગુરુગમ જોઈએ. ગમ એટલે દ્રષ્ટિ, આશયને પકડવાની, રહસ્યને પકડવાની, ભેદને પકડવાની, એવી દ્રષ્ટિ તારામાં જોઈએ. તાત્પર્ય આશય જ્ઞાની પુરુષોનો, સત્પુરુષોનો. અને આશય ત્યારે જ પકડાય કે જે ભૂમિકામાં એ વાત કરે છે, ભૂમિકા સુધી આપણો જો વિચાર તંતુ ચાલતો હોય તો, નહીં તો નહીં પકડાય. એકને એક વાત મૂકી છે, એકને એક શબ્દ આવે છે, પણ શબ્દ કયા સંદર્ભમાં આવે છે એ સંદર્ભ પકડાતો નથી. એ સંદર્ભ ના પકડાય તો શબ્દ પકડાય, અને શબ્દ પકડાય એ શબ્દનો વિરોધ કર્યા કરે. તાત્પર્ય પકડે નહીં, રહસ્ય પકડે નહીં, કહેવાનો હેતુ પકડે નહીં. વિવેકનો અભાવ, પ્રજ્ઞાનો અભાવ, આવા મૂળ જીવો એ અધ્યાત્મ માર્ગની અંદર ગમે તેટલું ખેડાણ કરે પણ એની અંતરદ્રષ્ટિ જાગૃત ન થાય. જ્ઞાનીઓ એને દિશા મૂઢ કહે છે. દિશા મૂઢ આને હજુ અધ્યાત્મની, આત્મ વિકાસની, આત્માના હિતની દિશા પકડાણી નથી. હજી બહારમાં જ ભમે છે, શબ્દમાં જ ભમે છે, ભાષામાં જ ભમે છે, તર્કમાં જ હજી રાખે છે. આ બધા બાહ્ય વિલાસો છે. આ બાહ્ય વિલાસથી એ કશું પ્રાપ્ત કરી શકતો નથી. એટલે ત્રણ ભૂમિકા કીધી. સિદ્ધાંતનો વિચાર કરવા માટેની ત્રણ ભૂમિકા. પહેલી ભૂમિકા સત્સંગ, કારણ કે આ વાણી છે એ યોગની વાણી છે, પરાર્થની વાણી છે. એ વાણીનો સામાજિક અર્થની અંદર શબ્દ લઈએ, પોપટ પિંજર નહીં તારું, અને ઓળખીએ હા પિંજર તેના માલિકનું છે કે પોપટના બાપનું છે, આવું સમજાવે. નિશાળનો માસ્તર શું સમજાવે કે પોપટ પિંજર નહીં તારું, તારું ક્યાંથી આવ્યું, તારું ભૂખો છે અંદર, આ ઘર તો ભાડાનું છે, હા હા તારા નામના દસ્તાવેજ છે, એવું બધું સમજવાનું છે. પોતાના ઘર, આત્મા, પંથ, પંથી, આ બધું કયા પરિભાષામાં, એને ખ્યાલ જ નહીં આવે કે આની વાત, આખું વિશાળ ક્ષેત્ર બીજું બદલાઈ જાય છે. વાત એ નહીં આવે, ઉપમા એ નહીં આવે, જે ભાષાથી આપણે પરિચિત છીએ એ ભાષામાં જ કથન થાય, પણ એનું અર્થઘટન એ તત્વમાં થાય, એ વ્યવહારિક ભાષામાં ન કરાય. એનું ભલે ભાંગી પડે બ્રહ્માંડ રે, બ્રહ્માંડ શું ભાંગી પડવાના હતા, પણ સમજવું પડે કે સ્થિતિ પરિસ્થિતિ ગમે તેટલા થાય, કર્મના આઘાત પ્રત્યાઘાત, પણ મનની સ્થિરતા તૂટે નહીં, એક ભક્તના લક્ષણ છે. આ બધું એનું પરિપ્રેક્ષ્યની અંદર વસ્તુને સમજવા માટેની એ દીર્ઘકાળનો સત્સંગ હોય. અને સત્સંગમાં જ્ઞાનીની વાણી સમજવા માટે વિચારણા થતી હોય તો ખબર પડે કે છાપા વાંચવાની સમજણ જુદી છે અને સત્સંગમાં રહીને ગાથાઓ વાંચવી છે એની સમજણ જુદી છે. મુશાયરામાં જવું અને ગઝલ માણવાની સમજ જુદી છે અને જ્ઞાનીઓના અધ્યાત્મ પદ આનંદગંજીના, દેવચંદ્રજીના, યશોવિજયજીના, શ્રીમદ રાજચંદ્રજીના એ પદની વિભાવના સમજવી જુદી છે. આ કઈ ગઝલ મુશાયરા નથી, અહીંયા એનો પરિપ્રેક્ષ્ય બદલાઈ જાય, એનો સંદર્ભ બદલાઈ જાય, સત્સંગની અંદર આ દ્રષ્ટિ પ્રાપ્ત થાય, સત્સંગમાં આ વિવેક પ્રાપ્ત થાય. આ વિવેક થી જ એના જીવનની અંદર પ્રજ્ઞા જાગે, જાગેલી પ્રજ્ઞા એને યથાર્થ સિદ્ધાંત તરફ લઈ જાય. એટલે એક સત્સંગ, બીજું ઉપદેશ અને ઉપસમ અને વૈરાગ્ય. વૈરાગ્યને ઉપસમ જોઈએ, કેમ કે અહીંયા જે વાત આવશે એ સંસારના રસને પોષક નહીં આવે. જે વાત આવશે એ બધી જ વાત જ્ઞાનીઓના કથનમાં એ સંસારને તોડવાની આવશે, સંસારને કાપવાની આવશે, સંસારને હરોભરો બનાવવાની આવશે. જ્યાં તારો સંસાર સુખી થાય, આશીર્વાદ મને આપ્યા તો આશીર્વાદ દેનારો ખોટો, લેનારો તો અકલ વિનાનો છે, પણ દેનારો તો એ સંત નહીં હોય. ભાઈ, તારા સંસારને ઉન્મૂલન કરી શકે, એ ભાવને તોડી શકે અને તારામાં મુક્તિની ભાવના જગાવી શકે. આ વૈરાગ્ય અને ઉપસમ વિના આ વાણીનો રહસ્ય એનો સૂર નહીં પકડાય. મીરા બોલે લગ્ની લાગે લગ્ની લાગે કૃષ્ણની, અને ઓલો ગઝલકાર બોલે હેમુ ગઢવી હોલમાં સનમ તારી લગ્ની લાગે, અને અર્થઘટન કરે પછી ઓલો બીજો બેઠો હોય પાછો ચર્ચા કરવા માટે અને સનમ નું વર્ણન કરે, કઈક કરે આવા ભૂસાયરા. અને એક ભક્ત કવિની રચનાઓ એ બેને સમજવાની અંદર ભૂમિકા બદલ ખરી કે નહીં? એકની ભૂમિકા સંસારમાં રંગ રાસની છે, વાહ વાહ તાલીઓ પડે, આ મોહબત તું સપનામાં આવી જાય, આમ ચૂર તેમ ચૂર તને આલિંગન દે, કઈક કરે નાટક નખરા જે થતા હોય જાય, પણ એ સંસાર છે, એ ગઝલ છે, એ મુસાયરો છે. પણ અહીંયા જયારે પરમાર્થના પદનું જયારે થતું હોય, એક તું હિ એક તું હિ એ શબ્દ નો અર્થઘટન અહીંયા અને ત્યાં બેનો ફરક સમજાય, કેટલી અદભુત આખી દિશા બદલાઈ જાય. ઉપસમ નહીં હોય તો પરમાર્થની ભાષા નહીં પકડાય, એનો સૂર નહીં પકડાય, એનો ધ્વનિ નહીં પકડાય. તમે કહો શબ્દ તો એક જ છે, અને એટલા માટે આવા શબ્દો ઉપર ટાઈલા ઘણા ભગવાનના નામે બનાવે છે, ત્યારે કેવું પડે કે પ્રભુની ભક્તિ કરવી હોય તો કે દશાવાન પુરુષોની રચનાઓ ગાઓ, એમાંથી ભાવ પ્રગટશે. આ જોડકણાને ટાઈલા મૂકો, એ કદાચ સૂરમાં સારા લાગે પણ મગજમાં તો એ જ ભમતું હોય સિનેમાનું દ્રશ્ય. હમણાં હમણાં ફેશન થઈ ગઈ છે સિનેમાના ગીતના ઢાળ ઉપર, અને એમાં થોડો ફેરફાર કરી બસ અમે અહીંયા પ્રભુને મૂકી દીધા. અરે હું આમ પ્રેમીને મૂક્યો છે તો શું પ્રભુને મૂકે, તારા મગજમાં તો એ જ ઘૂમે છે. ભાવ નહીં જગાડી શકે, બંનેના ક્ષેત્ર જુદા છે. આ વૈરાગ્ય અને ઉપસમ નું ક્ષેત્ર છે, એ રંગ અને રાગ નું ક્ષેત્ર છે, શૃંગાર નું ક્ષેત્ર છે. કૃપા મેં ભાવના બોધમાં કહ્યું કે શૃંગાર રસથી વૈરાગ્ય જાગે નહીં, શૃંગાર રસથી વૈરાગ્ય જાગે નહીં, વિલાસિતા જાગે. અહીંયા વૈરાગ્ય જગાવવો છે, તો વૈરાગ્ય અને વિલાસિતામાં ફરક છે. વૈરાગ્ય અને ઉપસમ સિદ્ધાંતને સમજવા માટે, જો વૈરાગ્ય અને ઉપસમ નું બળ વિશેષપણે વધ્યા પછી કર્તવ્ય છે. જો એમ નથી કરવામાં આવતું, જો કૃપાળુદેવની વાત કેટલી સ્પષ્ટ છે કે જો એમ નથી કરવામાં આવતું તો જીવ બીજા પ્રકારમાં ચડી જઈ વૈરાગ્ય અને ઉપસમ થી હીન થાય છે. જો આમ કરવામાં નથી આવતું, સત્સંગ વૈરાગ્ય ઉપસમ એની ભૂમિકા વિના સિદ્ધાંતનો વિચાર કરવો કર્તવ્ય છે એ ન માને અને એનો વિચાર શરૂ કરી દે તો શું થાય? જો એમ કરવામાં નથી આવતું એટલે પાત્રતા વિના ઊંચા પાઠો શરૂ કરી દે તો કે છે કે જીવ બીજા પ્રકારમાં ચડી જઈ વૈરાગ્ય અને ઉપસમ થી હીન થાય છે. 506 માં પણ આ જ વાત મૂકી છે કે વૈરાગ્ય અને ઉપસમ નું બળ વધારવું, બુદ્ધિનો વિપર્યાસ ઘટાડવો, પ્રજ્ઞાને વિશેષપણે ખીલવવી, આ માર્ગને પામવા માટે પ્રજ્ઞા છે, બુદ્ધિ નથી, એનાથી આગળ જવાનું છે. ચિત્તની નિર્મળતા ચિત્તની શુદ્ધિ એ ભૂમિકા સુધી પહોંચવાનું છે, અને એના સાધનો પણ છે, માત્ર કલ્પના નથી. કે ભાઈ સત્સંગનો સહારો લ્યો, સત્સંગથી આપણી સંસાર સાથે જે આપણે આપણું શિક્ષણ, આપણી કેળવણી, આપણી તાલીમ બધી સંસારની છે. જીવ કયા પ્રકારે બોધ પામ્યો છે? તો કે જગતના અભિપ્રાયથી. જીવને બોધ છે, આપણે આ ફલાણો ભાઈ નોલેજેબલ છે, ઘણું નોલેજ છે એનું, એના નોલેજ નો આધાર તો કે જગત, જગત નો અભિપ્રાય 358. જીવ જગતના અભિપ્રાયથી બોધ પામ્યો છે. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બોધ પામે છે તેને સંકેત થાય છે. સંકેત કોને થાય? જ્ઞાનીના અભિપ્રાય. જ્ઞાનીનો અભિપ્રાય ક્યાં જાણવા મળે? સત્સંગમાં. જ્યારે જ્ઞાનીની કોઈ વાત વાંચીએ ત્યારે એનું કહેવાનું તાત્પર્ય શું છે, એનો અભિપ્રાય શું છે, જ્ઞાની શું કહેવા માંગે છે, આ વસ્તુ લખીને આ સત્સંગથી વૈરાગ્યથી ઉપશમતી થાય. આમ કયા વિના જો સિદ્ધાંતની વાતના રવાડે ચડી જાય, પંડિત માર્ગી બની જાય, શુષ્ક જ્ઞાની બની જાય, અને એને એનો રસ જાગી જાય કે અમે તો બસ મોટી મોટી જ વાતો કરીએ છીએ, એને નાની વાતમાં રસ જ ન આવે, ભૂમિકામાં ન આવે, ગુણમાં ન આવે, એને પોતાની તથા ભવિતવ્યતામાં ન આવે, એની ચિત્તની શુદ્ધિમાં રસ ન આવે, એને વૈરાગ્ય ઉદાસીનતા બધું ક્ષુલ્લક લાગે. ઠીક છે મારા ભાઈ, તો બધું જે બીજા પ્રકારમાં ચડી જઈ શબ્દ મૂક્યો છે, જોયો ચડી જઈ શબ્દ, આ ગુજરાતી કાઠિયાવાડીઓ ચડી જઈએ, ચડી ચડ્યો ગયો, કામ થઈ ગયો. બીજા પ્રકારમાં ચડી જઈ વૈરાગ્ય ને ઉપસમથી હીન થાય છે, હીન શબ્દ મૂક્યો છે, પોતાના વૈરાગ્ય ને ઉપસમ છે ને ગુમાવી જશે. એક બ્રહ્મ સ્વરૂપ વિચારવામાં અડચણ નથી, અથવા અનેક આત્મા વિચારવામાં અડચણ નથી. બે વિકલ્પો નો જવાબ કેવો સરસ આપે કે આત્મા એક છે કે અનેક છે. વેદાંત નામ કે છે, જીન નામ કે છે, જ્ઞાની પુરુષ કે છે, જે જે કીએ. અત્યારે તારે શું કરવાનું છે? એક બ્રહ્મ સ્વરૂપ કે અનેક? તો કે વિચારો કે માત્ર તમને અથવા કોઈ મુમુક્ષુને પોતાના સ્વરૂપનું જાણવું એ મુખ્ય કર્તવ્ય છે. આત્મા અનેક છે કે એક છે એ વિચારવામાં કઈ અડચણ નથી, તું વિચારીશ તો કઈ વાંધો નથી, પણ અત્યારે કરવાનું શું છે? પોતાની વર્તમાન અવસ્થામાં તમને, મુનિશ્રીને લખે છે તમને, તમને અથવા કોઈ મુમુક્ષુને પોતાના સ્વરૂપનું જાણવું એ મુખ્ય કર્તવ્ય છે. મારું સ્વરૂપ શું છે? આત્મા એક છે કે અનેક છે? બાજુ ઉપર મૂકો. બ્રહ્મ એક છે કે સર્વ છે? બાજુ ઉપર મૂકી દો. મુખ્ય કર્તવ્ય તો એ છે કે મારું પોતાનું સ્વરૂપ શું છે. અનંત પરિભ્રમણ અને અનંત દુઃખનું કારણ જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. આ ગુરુ નો ઉપકાર છે, આ ગુરુ ભગવાન સમાન છે. કેમ કે જે સ્વરૂપ સમજવાનું જીવને છે એ સમજ્યો નહોતો, અનંત દુઃખની ઉપલબ્ધિ એને થઈ છે, પામ્યો છે, પામી રહ્યો છે અને અનંત કાળ સુધી પામશે, કારણ કે સ્વરૂપ સમજાયું નથી. ત્યાં સુધી આ સ્થિતિ એમને દુઃખને પ્રાપ્ત કરવાની, અનંત દુઃખનો એ ભોગી છે, સ્થિતિ એમને છે. એક જ શરત ચેલી છે કે સ્વરૂપ સમજ્યો નથી ત્યાં સુધી આ પરિણામ એકને જ છે. કેમ કે કારણ એકને જ છે, સ્વરૂપ સમજ્યો નથી તો કાર્ય તો બદલાય નહીં. કાર્ય શું છે? અનંત દુઃખ, પામ્યો દુઃખ અનંત. તો સાહેબ અત્યારે ન સમજ્યો તો અનંત દુઃખ પામીશ, સાહેબ ભવિષ્યમાં ન સમજ્યો તો મૂળ શુદ્ધ તે આત્મપદ સયોગી જીન સ્વરૂપ. કેમકે આત્મ સ્વભાવ અગમ્ય તે અવલંબન આધાર, આ તને તારું પદ મૂળ પદ સમજાયું નથી. મારું પદ શું છે? આત્મપદ એ જેને સમજાયું એ સદગુરુ ભગવાન છે. અહીંયા કે છે, માત્ર તમને અથવા કોઈ મુમુક્ષુને પોતાના સ્વરૂપનું જાણવું એ મુખ્ય કર્તવ્ય છે. જો આપણને પરમાર્થ યાત્રાની દિશા આપે છે, કેટલો માર્ગ સ્પષ્ટ કરે છે કે અત્યારે તારું મુખ્ય કર્તવ્ય આવા સિદ્ધાંતવાદ ની અંદર એક આત્મા અનેક આત્મા, એક બ્રહ્મ અનેક બ્રહ્મ, કરતા કોણ, કોણે ભરવું, સુખ દુઃખ નો દેનાર કોણ, આ બધી વાતને બાજુ ઉપર મૂકી દીધી. સ્વરૂપ નહીં જ્ઞાન તો દુઃખ ચાલુ રહેશે પાછું પોલીસમાં. માટે તારે બધાનો અંત આવવો હોય તો પેલું કામ શું કરવાનું છે? તારા સ્વરૂપ. આપણે એક પાઠ વિચારી ગયા 387 ની અંદર, કે જીવને સ્વસ્વરૂપ જાણ્યા સિવાય છૂટકો નથી. આગળનો પત્ર વિચારી ગયો, કૃપાનું દેવ લેખું છૂટકો નથી તો મૂકને બીજી માથા કૂટે. જે કરવાનું છે મુખ્ય કર્તવ્ય તારું શું? જોવું કેટલું સરસ બતાવ્યું કે સર આ માર્ગ તો અનંત છે, આમાં કેટલી કેટલી વસ્તુ, કેટલા પ્રકારના સિદ્ધાંતો, કેટલી રીતે કયા છે, આ બધું ક્યાં પાર પામી અમે કેવી રીતે પાર પામી? આ દ્વાદ સાંગી આ જન્મ તો ઠીક છે, પણ અમારા કેટલા હજારો જન્મ થાય તો અમે વાંચી લઈને એનો પાર પામીએ એવું કઈ અમારી પાસે છે? શું કરીએ અમે? આટલું જ્ઞાન 14 પૂર્વનું તમે કહો છો ને, એનું વર્ણન જયારે આપો છો કે હાથીના વજન જેટલી સાહિતી જેટલું શાસ્ત્ર લખાય, 1 પૂર્વ થયું, પછી 2, 4, 8, 16, 32, 64, એના 14 પૂર્વનું ગણતા ગણતા કેટલા હાથી થાય? એના વજન ની સાઈ અને સાહિતી થતું લખાણ આ જ્ઞાન કેવી વાંચન કેવી પાર પાડ્યા સાહેબ? જ્ઞાન અગાધ છે, અનંત છે, કેમ કે જ્ઞાનના કેનારા અનંત પુરુષો છે. કોઈ એક જ્ઞાની એ કીધું છે આ વાત? કોઈ એક જ્ઞાની નો વારસો છે આ? વિતરાગ દર્શન અનંતા તીર્થંકરો, અનંતા સિદ્ધો, અનંતા કેવડીઓ અને અનંતા શ્રુત કેવડીઓ નો વારસો છે. અને સતત ચાલ્યો જ આવે છે, ચાલ્યો જ આવે છે. આપણને એમ થાય કે અત્યારે કેટલા, આપણે તો ગણતરીમાં છીએ કે 5 આગમ છે, 32 છે, 45 આપણી મતે બંધ થઈ ગઈ. પછી વધારે બધા શાસ્ત્રો લખવાનું બોલવાનું શરૂ કરે અને લિસ્ટ કરવા જાય તો હજારનો આંકડો આપણાથી વડોટી શકાય નહીં. કોઈને કઈ બહુ ભણ્યો, કોઈ બહુ વિદ્વાન હોય બહુ જબરદસ્ત, એને કઈ પંડિત છો ને એમ કર, જેટલા શાસ્ત્રો તે વાંચ્યા છે એનું લિસ્ટ કરે. અથવા તું બોલતો જાય પણ લખવાની આળસ હોય તો અમે એનું કોમ્પ્યુટરાઇઝ કરી દઈએ, બધું કરી દઈએ. તો કોઈનો આ કાળની અંદર કોઈ એવો ખરો એવો પંડિત વિદ્વાન કે જેમ કહી શકે કે આ લખી લ્યો શાસ્ત્રો આ 1000 ઉપર આંકડો છે? એ 200 એ તો આવી રહી છે, બરોબર છે ને? ધરાઈ આવી ગયા આ શાસ્ત્રોનો પાર. અને આ પુરુષ એમ કહે કે એક શ્લોક નો વિચાર કરતા હજારો શાસ્ત્રોમાં અમારો ઉપયોગ ફરી વળે અને ભાન થઈ આવે છે. આ જ્ઞાનની લબ્ધિ, આ જે વાત કહેવાય છે એની પાછળનું સામર્થ્ય. સત્તામાં કેટલું જ્ઞાન છે? શ્રીમદ ની એક વાતની અંદર એ કીધું છે ત્યારે આ વાત ભાષા જ્ઞાન છે, આ ભાષાનું છે. પણ સત્તામાં કેટલું જ્ઞાન છે? આ વ્યક્ત છે, અવ્યક્ત કેટલું છે? હજારો. અને એને સમજાવ્યું કે અમારી વાત તો ઠીક છે, એક જ્ઞાનીના વચનમાં કેટલા આગમો, અનંત, એમાં 1000 શબ્દ નથી વાપરો, એમાં 1000 નથી વાપરો. એને કહ્યું કે અમે 1000 શાસ્ત્રો, પણ એ જે જ્ઞાની પુરુષની વાત કરે છે, એ જ્ઞાની પુરુષ જેનાથી આ માર્ગ છે એ કહે છે એના એક વચનમાં અનંત આગમો રહેલા છે, એ કેમ હશે? અનંત જ્ઞાનનો પરિપાક. એટલે કે છે વિચારવામાં અડચણ નથી, એ બધું સમજાઈ જાય जेरे आत्मा जानियो तेरे सर्व जानो, सर्व जानियो एटले हजार आदम के अनंत। तो तमने अथवा कोई मुमुक्षु ने पोताना स्वरूप नु जानवू ए मुख्य कर्तव्य छे। साचु कर्तव्य मुख्य कर्तव्य जेनाथी बधु जणाई जशे। एक आत्मा ने पामीश तो बधु पामी जईश, अने एक आत्मा छूटी जशे तो बधु बेकार छे, फोक छे, अर्थहीन छे। केटली जबरदस्त बात स्वरूप नु जाणवू, अने एटला ज माटे બધા ગ્રંથોના સંકલ્પ વિકલ્પ અનેક પ્રકારના આવે એ મુનિશ્રીને એક મંત્ર આપ્યો, આત્મ ભાવના ભાવતા માત્ર હું કોણ છું, એ જે દિવસે પૂર્ણપણે ભાન થઈ જાય નિર્વિકલ્પ હું આત્મા છું, બસ બધું જણાઈ જશે, જગતમાં જાણવા યોગ્ય કશું બાકી રહેશે, હું દેહાદી સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્ર આદિ આદિ કરતા તમામ સંજોગો કોઈ પણ મારા નથી, હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું। આ વિચાર 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 વિચાર, ચિંતન ચિંતન, નિધિધ્યાસન નિધિધ્યાસન, અનુપ્રેક્ષા અનુપ્રેક્ષા, ધ્યાન, અને ધ્યાનમાંથી ચિરકાલીન થાય એટલે સમાધિ। બસ એક આત્મતત્વને ઓળખી લેવો, અને આ વાત 16 વર્ષની ઉંમરે કીધી।
રે આત્મ તારો, આત્મ તારો, શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદય લખો।
16 વર્ષની ઉંમરે જાગેલી પ્રજ્ઞા મોક્ષ માર્ગ 12 જીવોને બતાવે છે, ઉછરતી આધુનિક પેઢીને કે ભાઈ તું એક આત્માને જાણી લે, અનંત છે જાણવાનું, પણ એ બધામાં પછી મુખ્ય કર્તવ્ય તારું બતાવી દેજે 16 વર્ષની ઉંમરે, કે મુખ્ય કર્તવ્ય શું, કેટલા ભેદ જાણવા, કેટલા પ્રભેદ જાણવા, કેટલા નહીં જાણવા, શું કરીશ તું, શાસ્ત્રની જાળમાં કઈ ઘેરાઈ દેશમાં ગુંચવાઈ દેશમાં। એક આત્માને જાણતા એને સમસ્ત લોકા લોકને તો જાણી શકીશ। એટલે કે છે તમને અથવા કોઈ મુમુક્ષુને પોતાના સ્વરૂપનું જાણવું એ મુખ્ય કર્તવ્ય છે। મુનિશ્રીને આ બોધ છે, મુમુક્ષુને આ બોધ છે, જો પકડાઈ જાય તો કે મુખ્ય કર્તવ્ય મારું શું, રોજે રોજ જોઉં કે આજ હું મને કેટલા પ્રમાણમાં ઓળખી શક્યો, હું આ બધા સંયોગથી પર છું, સંબંધથી પર છું, સંગ અને સાથથી પણ પર છું, આ ગાયો ને એકલા આવ્યા ને એકલા જવા બધાથી પર છું, જન્મ મેં એકલા એ લીધો છે, મરવું મારે એકલાને છે, હું ભવાંતરમાં ડૂબીશ તો એકલો ડૂબીશ, અને તરીશ તો પણ હું એકલો તરીશ, આખું જીવન અત્યાર સુધીનું સંગમાં વિતાવ્યું છે, પરમાત્માએ તો માર્ગ અસંગનો કીધો છે, મારે હું અસંગ છું, આ મારું સ્વરૂપ જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, આ જાણવાનું છે પોતાનું સ્વરૂપ છે દેહાદીથી ભિન્ન આત્મા રે, એની પ્રતીતિ કરી અને જવાબ આપ્યો સદગુરુને કે મેં જાણ્યો, આપે કીધું કે દેહથી આત્મા ભિન્ન છે, તમે તો દેહથી કીધો હે સદગુરુ, હવે મારી પ્રતીતિ શું છે, જાણ્યો સર્વેથી ભિન્ન અને અસંગ, આ મારી પ્રતીતિ છે, આ સાધના છે, ગુરુ વક્તવ્ય કે આજે ન કહેવાયું એ સમજી જાય એનું નામ શિષ્ય, જે કહેવાયું નથી એની ઉપલબ્ધિ કરે એનું નામ શિષ્ય, પ્રભુ સમજી ગયો, માત્ર દેહાદીથી ભિન્ન આત્મા છે એવું નહીં, એનું લક્ષણ તમે કીધું ઉપયોગી સદા અવિનાશ, બસ એના ઉપરથી મને ખબર પડી ગઈ કે એ આત્મા દેહથી ભિન્ન છે એમ નહીં, સર્વથી ભિન્ન છે અને પાછો અસંગ છે, જ્યાં સુધી કંઈ પણ સંગ છે એનું સાચું સ્વરૂપ, સંગી પણ એનું સાચું સ્વરૂપ નથી, આવી શુદ્ધ આત્મ સ્વરૂપની કલ્પના વેદાવી જોઈએ, રોજ રોજ વેદે અને રોજ જોઈએ, કે હું સંઘના સંબંધથી કેટલો છૂટો પડ્યો. છે તો ખરા જ, પૂર્વે બાંધેલા છે બધાય છે, પણ એમાં મારી તન્મયતા કેટલી ઓછી થઈ ગઈ, હળવી થઈ, મંદ થઈ, અલ્પ થઈ. રોજ કરવાનું શું? પોતાના પરિણામોનું અવલોકન. અને એ પરિણામ તો કે હજી હું સંગી ભાવમાં છું કે અસંગી ભાવમાં થોડો આવ્યો. બસ આ જ રીતે પોતાની નિત્ય પ્રતિ મુખ્ય કર્તવ્ય સ્વરૂપને જાણવું, અને તે જાણવાના સાધન શમ, સંતોષ, વિચાર અને સત્સંગ છે. જાણ, પોતાનું સ્વરૂપ મુખ્યત્વે જાણવું એ કર્તવ્ય છે. તો જાણવા માટે સાહેબ શું કરવું? પેલું શમ, ઉપશમ. સંસારના પદાર્થો, એની પ્રાપ્તિ અપ્રાપ્તિની વિશે થતો ક્લેશ શાંત થવો ન થાય તે ઉપશમ 506. વસ્તુ મળી ન મળી બાહ્ય છે, ક્લેશિત થઈશ નહીં. હે જીવ, આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ. હજી સંબંધરૂપ સંસાર ભલે રહ્યો, સંગરૂપ સંસાર છે, સંયોગરૂપ સંસાર છે, કર્મરૂપ સંસાર છે, પણ ક્લેશ એ તારી પોતાનું સર્જન છે. ઇટ્સ યોર ઓન પ્રોડક્શન. ક્લેશ એ જીવનો સ્વભાવ નથી, એટલે તું એમ નહીં કહી શક કે ના ના એ તો છે જ નહીં, એ નથી, ટાળી શકાય છે. સમાધિ એ જીવનો સ્વભાવ છે, શાંતિ એ જીવનો સ્વભાવ છે, સમતા એ જીવનો સ્વભાવ છે. માટે પેલા કે છે શમ, તારા સ્વભાવને પકડી લે. હર કોઈ પરિસ્થિતિમાં, હર કોઈ મુશ્કેલીની અંદર, પ્રતિકૂળતામાં પેલું શું? શાંત, સમ. આવી ગયું છે 135 ની અંદર અને 143 ની અંદર. કષાયોને ઉપશમાવાના, આવેલા કષાયોને શાંત કરવા, વાળી લેવી તેવી દશા કેવી, આ બધું આવી ગયું છે. વિચારો, અનુસંધાન તરફ થવું જોઈએ કે આજે આવ્યું છે સમ, ચાલો બે પત્ર જોઈ લો. સમ એટલે શું? ઉદય આવેલા અને ઉદય આવવાના બધા કષાયોને સમાવો. સમ, સંતોષ. મૂળ છે બધું લોભનું. ઉચ્ચ અવસ્થામાં ગયા પછી પણ પતનનું કારણ હોય તો લોભ. આ લોભ ઈ મુખ્ય કસાઈ છે, બાકીની કસાઈની ચોકડીને ખેંચે છે. લોભ છે એટલે માયા છે, એટલે માન છે, અને એટલે ક્રોધ છે. આ ક્રોધ તો છે, લોભ નો એને ક્રોધ હોય? વિચારો, લોભ નો હોય એને ક્રોધ હોય? વસ્તુનું સ્વરૂપ સમજીએ તો લોભ ની સામે સંતોષ. કઈ પણ વસ્તુ સાંભળીએ કે લેવાનું મન થાય, મેળવવાનું મન થાય, આ બધું લોભ ની પ્રકૃતિ પેલા જાગે, પછી બધા એના કારસ્થાન બધા આવે, બધા બીજા પતાવે. પણ પેલા એને સંતોષ હતો, ગમે તેવું સારું હોય, મારા